તારીખ 10/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 50, 51 અને 52 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 46
નીચે છેલ્લી બે લીટી પર્યાય દ્રષ્ટિએ સાધ્ય સાધકના ભેદ પડે છે. મૂળ વસ્તુ શુદ્ધ પરિણામી મુખ્ય અંશ છે. એની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી. શુદ્ધ પરિણામી ભાવ એકરૂપ અભેદ વસ્તુ છે. એની દ્રષ્ટિમાં એટલે એવો હું છું એમ એકરૂપ અભેદ સ્વરૂપાશ્રિત પરિણામમાં કોઈ ભેદ નથી. એ તો ત્રિકાળ પોતે એવો છે એટલે વચ્ચે કોઈ બાધકપણાના સંસારીપણાના સાધ્ય સાધકપણાના સિદ્ધપણાના કોઈ ભેદ નથી. પર્યાય દ્રષ્ટિએ સાધ્ય સાધકના ભેદ પડે છે. પર્યાય દ્રષ્ટિએ વિકાર અને અધૂરાપણ છે, અધૂરાશે અધૂરાપણ છે. તેને તત્વદ્રષ્ટિના જોરપૂર્વક ટાળીને સાધક જીવ અનુક્રમે પૂર્ણ નિર્મળતા પ્રગટ કરે છે. જે પર્યાયની અંદર વિકાર રહી ગયો છે, વિકાસ પણ જે અધૂરો છે, તે એકરૂપ પરિપૂર્ણ સ્વતત્વની દ્રષ્ટિના જોરથી ટળે છે. છે ખરો પર્યાયની અંદર જે કાંઈ પણ એ છે એની મુખ્યતા નથી, એનું જોર નથી. જે શુદ્ધ પારિણામિક ભાવ છે એની દ્રષ્ટિથી જે કાંઈ પુરુષાર્થ ઉત્પન્ન થાય છે એનાથી અધુરાશને વિભાવ ટળી જાય છે. અને જેવું શુદ્ધ સ્વરૂપ છે પારિણામિક ભાવે એવી જ દશા એને પૂર્ણ નિર્મળતા કહે છે. અનુક્રમે તે પ્રગટ થાય છે, અનુક્રમે થાય છે એટલે એક સમયમાં કોઈને થઈ જાય એવું બનતું નથી. ક્રમશઃ પુરુષાર્થ કરતા કરતા એ દશા પ્રગટ થાય છે. તત્વદ્રષ્ટિના જોરે થાય છે અથવા શ્રદ્ધાના દ્રષ્ટિના જોરે સાધક જીવ પર્યાયના વિકાસમાં આગળ વધતો જાય છે. ક્રમશઃ પૂર્ણ વિકાસ થઈ જાય છે. એ જ્ઞાન કરવાનો વિષય છે, જાણવાનો માત્ર વિષય છે, જોર દેવાનો વિષય નથી. એક તો પર્યાય દ્રષ્ટિ એમ કરીને વાત જુદી પાડી, એ તો પર્યાય દ્રષ્ટિની વાત, પર્યાય દ્રષ્ટિનો વિષય માત્ર જાણવા યોગ્ય છે. યથાર્થ દ્રષ્ટિ થયા પછી સાધક અવસ્થા વચ્ચે આવ્યા વિના રહેતી નથી. અનુક્રમે નિર્મળતા પ્રગટ કરે છે એમ કહ્યું એટલે એમ કે યથાર્થ દ્રષ્ટિ એટલે સ્વરૂપનું શ્રદ્ધાન થયા પછી સિદ્ધ અવસ્થા ઉત્પન્ન થાય એ પહેલા વચ્ચે સાધક અવસ્થા અવશ્ય હોય છે. કોઈ જીવને વચ્ચેની સાધક અવસ્થા ન હોય અને અનાદિથી ઊંધો હતો એ સીધો થયો પૂરેપૂરો એમ કદી કોઈ વિષય, કોઈ આત્માને વિષય કદી પણ બનતું નથી. અનંત સ્થિતિ થયા બધાને સાધક દશા પ્રાપ્ત થાય છે અને પછી જ સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. ઘણા ઊંધો ઘડો પીડ્યો હોય, સવળો થાય તો આડો થઈને થાય. આડાપણ એ પ્રયોજન નથી, આડું રહેવું એ પ્રયોજન નથી, તો પણ વચ્ચે એ અવસ્થા આવ્યા વિના રહેતી નથી. એ પરિણામના વિષયમાં વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. એ સિદ્ધ દશા, સિદ્ધ દશાનો પ્રોસેસ થાય છે સાધે સાધક ભાવે અને સિદ્ધ દશા પ્રગટ થાય છે. કોઈને સિદ્ધિ સિદ્ધ દશા પ્રગટ થતી નથી. યથાર્થ દ્રષ્ટિ થયા પછી, સ્વરૂપ સરદાન થયા પછી, સ્વરૂપ સરદાનમાં તો એવો વિષય છે કે હું પરિપૂર્ણ પરમાત્મા છું, શુદ્ધ સિદ્ધ સમાન સર્વકાળે છું, અત્યારે છું. એવું સરદાન, એવું સ્વરૂપ છે, જેવું સ્વરૂપ છે એવું સરદાન છે. તેમ છતાં અવસ્થામાં ક્રમશઃ વિકાસ થઈને એવી પૂર્ણ અવસ્થા થાય. સિદ્ધ સિદ્ધિ કોઈ દારો કોઈ દિવસ કોઈ થાય નહીં. યથાર્થ દ્રષ્ટિ થયા પછી સાધક અવસ્થા વચ્ચે આવ્યા વિના રહેતી નથી. આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે જ પરમાત્મા રૂપ સમયસારને અનુભવે છે. શુદ્ધોપ યોગના કાળમાં સ્વરૂપનું એકાગ્રપણું છે, ધ્યાનસ્થ દશા છે, અને એ ધ્યાન દશામાં પોતાના પરમાત્મા સ્વરૂપ ઘેર ઉગે છે. છતાં પણ ત્યાં ધ્યાતા ધ્યાન ધ્યેયનો કોઈ ભેદ નથી. એનું અભેદ ભાવે સ્વસ્વરૂપે નિજ પરમાત્મા સ્વરૂપ જે સમજણે સમયસાર કહેવામાં આવે છે. સર્વ પદાર્થોના સાર સમય નામ પદાર્થ, સાર નામ સર્વોત્કૃષ્ટ. પોતાનું સ્વતત્વ સમયસાર છે, સર્વોત્કૃષ્ટ છે. એવા નિજ સ્વરૂપને શુદ્ધોપયોગમાં અનુભવે છે. જ્યારે અનુભવે છે ત્યારે આત્માના અપૂર્વ અને અનુપમ આનંદને અનુભવે છે. જ્યારે એવું ધ્યાનની અંદર પોતાનું સ્વરૂપ અનુભવે છે ત્યારે આનંદનો અનુભવ થાય છે. કેવો આનંદ છે કે અનુપમ આનંદ છે, જે આનંદની સાથે જગતના કોઈ પદાર્થના ક્યાંય પણ ઉપમાનો મેળ ખાતો નથી. અનુપમ છે, જેની ઉપમા નથી લઈ શકાતી. એવું કોઈ જગતમાં દ્રવ્ય નથી, ભાવ નથી કે જેની ઉપમા દઈ શકાય. અને અપૂર્વ પ્રથમ આનંદ છે, આનંદ અપૂર્વ છે. પૂર્વે કદી એવો આનંદ જીવે પ્રગટ કર્યો નથી. અને એ આનંદ જેમ કોઈ ઉનાળામાં પણ ઠંડા પાણીના ઝરણા પર્વતની અંદર વહેતા હોય છે, એમ બહારમાં દશા ભલે ઉપયોગ બહાર જાય છે, કેટલીક આકુલતા થાય છે, તો પણ અંદરમાં આનંદનું ઝરણું ચાલુ થાય છે. ઉનાળામાં ડુંગરા બધા તપેલા હોય છે, પર્વત બધા તપેલા હોય છે, ખડ બધા સુકાઈ જાય, ઉમળા ખડ છે એ બધા સુકાઈ જાય, પણ જ્યાં ઝરણું હોય ત્યાં પાણી ખડખડ ખડખડ વહેતું હોય. સ્પર્શ કરે તો ઠંડું શીતળ જળ હોય છે, પાણી ગરમ નથી હોતું. પર્વત તપેલો હોય છે પણ પાણી ગરમ હતું, એમ બહારની અંદર જગનની દશામાં ત્રણ કષાયનો સદભાવ હોવા છતાં જ્યાં સ્વરૂપાનુભવ થયો, પ્રથમ સ્વરૂપાનુભવ થયો ત્યારે ત્રણ કષાયનો સદભાવ છે, એટલી એટલું દુઃખ ને આકુરતા છે, તો પણ એક અનુપમ અપૂર્વ આનંદનું ઝરણું શરૂ થાય છે અને એ મુખ્ય વૃત્તિ છે. પરિણામની અંદર એ મુખ્ય પરિણામ અંશ છે અને એ સમ્યક દ્રષ્ટિને ત્યાંથી ઓળખવામાં આવે છે કે અપૂર્વ આનંદ એને પ્રગટ થયો છે કે નહીં. નહીંતર જ્ઞાનના વિષયમાં કોઈ ભૂલ ખાય છે કે આગમનુસાર જ્ઞાન હોય તો એને જ્ઞાની પણ સમજ લાગે છે કે મને જ્ઞાન ગમ્યું છે, મને મારું જ્ઞાન બરાબર છે, તેથી હું જ્ઞાની. પણ જ્ઞાન એને કહીએ કે જે આનંદ સહિત હોય, આત્માના અપૂર્વ અને અનુપમ આનંદ સહિત હોય એને જ્ઞાન કહીએ. એ સિવાયના જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. જ્ઞાન હોય તો પણ એને વિજ્ઞાનને અજ્ઞાનમાં ખટવામાં આવે છે. એવી આનંદ સહિતની પરિણતિ સ્વામી રહે છે, જેને આનંદનું ઝરણું કહેવામાં આવે છે. એટલે આવ્યા જ કરે, ભલે એ ઝરણાનું મૂળ કોઈ સરોવર ન હોય એમ દેખાય, પણ અહીંયા તો આત્મા આનંદ સરોવર છે, એમાંથી ઝરણો આવ્યા જ કરે છે. પચાસ થયો, એકાવન નંબર. આ બોલમાં ગુરુદેવે નિર્ગ્રંથ આચાર્ય મહારાજ કુંકુંડાચાર્ય દેવનો પોતાના ગુરુનો મહિમા અને ઉપકાર ગાયો છે. ગુરુદેવના ગુરુદેવ કુંકુંડાચાર્ય એટલે ભગવાન કુંકુંડાચાર્ય દેવનો અમારા ઉપર ઘણો ઉપકાર છે. પ્રવચનની અંદર આ બધી વાતો પોતે પ્રસિદ્ધ કરેલી છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મ થયો તો પણ એ પ્રસિદ્ધ કર્યું કે આ ગ્રહિત મિથ્યાત્વ શરૂ થયેલું પાછળથી જરા પણ પક્ષ કર્યો નથી, ન કોઈ ધર્મનો પક્ષ કર્યો છે. જોકે આત્માને કોઈ હતું જ કીધી એવું કોઈ આત્માને હતું નથી. આત્માને તો આત્માના સ્વભાવનું કોઈ છે, એમાંથી એ સ્વભાવની પરિણતિ જન્મે છે, એ સ્વભાવ એનું કોઈ છે. બાકી કોઈ લૌકિક ધર્મના સંપ્રદાયના કોઈ આત્માને હોતા નથી. જેને કુળનું મહત્વ નથી એને કુળમાં જન્મેલા બીજા સગા સંબંધીનું પણ મહત્વ હતું જરૂરી. ધર્મની મુખ્યતામાં સહેજે ગૌણ થાય છે. જેને સગા સંબંધ મુખ્ય થાય છે અને ધર્મ ગૌણ થાય છે તે ધર્મને પાત્ર હોતા નથી. ભગવાન કુંકુંડાચાર્ય દેવનો અમારા ઉપર ઘણો ઉપકાર છે. સમાજમાં છે ને, અમારે સમાજ વચ્ચે રહેવું છે, સગા સંબંધીની વચ્ચે રહેવું છે. સોમગઢ બાજુઆ તો જરા ખળભળાટ થાય છે, એ બધું દે છે. હિમાલયમાં એમ ભાઈ પ્રશ્ન કરતા બધાને સમાજની વચ્ચે રહેવું હોય તો શું કરવું, એમ પ્રશ્ન નથી પૂછતા કે ધર્મ કરવો હોય ને ધર્મમાં રહેવું હોય તો શું કરવું. હજી ધર્મમાં રહેવું નથી પણ સમાજમાં રહેવું છે. એને જન્મ મરણ જે સમાજના સંયોગ રૂપ છે એ સંયોગ કેમ છૂટશે, એને એ સંયોગ છૂટશે નહીં. પ્રશ્ન ઉઠાવે કે ભાઈ અમારે દીકરા દીકરી પરિણામના હોય, કામ બધા બાકી હોય, ભાઈ એ બધા એના નસીબ લઈને આવ્યા છે. તું કરી દઈશ તો થશે, અને નહીતર નહીં થાય એ વાતમાં કાંઈ માલ નથી. એક અંશે 1% 1% પણ એની અંદર કોઈ દમ નથી. એ સ્વતંત્ર પોતાના કર્મ નોકરનું બધું સ્વતંત્ર એનું છે. એ આત્મા સ્વતંત્ર, એના પરિણામ સ્વતંત્ર, એના સુયોગો પૂર્વ કર્મનું સાર સ્વતંત્ર. બીજાના કરવાથી કાંઈ થાય એવું કદી કોઈને વિશે બનતું નથી. વિશ્વાસ એવો કરી બેઠો છે કે હું કરું તો થાય, પછી ઓલો વિશ્વાસ કેમ આવે? ઊંટો સૂંટો વિશ્વાસ સાથે કેમ રહે? તમારા ઉપર વિશ્વાસ પણ હોય ને અવિશ્વાસ પણ હોય, એવું તો બને નહીં. કાં વિશ્વાસ હોય ને કાં અવિશ્વાસ હોય, એ તો 100-100% જ કામ કરે છે. 100-100% વિશ્વાસ એવો કર્યો છે કે હું કરું તો થાય, હું હોઉં તો થાય, હું ન હોઉં તો ન થાય, હું ન કરું તો ન થાય. એ વાત બધી પરિભ્રમણને દ્રઢ કરવાની છે. એ જ પરિભ્રમણનું કારણ છે. કોઈને વિશે પિતાપણું, પુત્રપણું, મિત્રપણું, શત્રુપણું, કાકપત્ર રહી જાય છે. એ જ નરકાદી ગતિના હેતુ છે. એ જ જન્મ મરણના કારણ છે. દેહને દેહના વિકારના એ જ કારણ છે.
એમ લાગે છતાં કરવા જાય છે, અંદર ખ્યાલ આવે કે આ સ્વતંત્ર છે દ્રવ્ય, છતાં પોતાને એ દ્રવ્ય પ્રત્યે કરવાની ઈચ્છા પર દ્રવ્ય પ્રત્યે
જયારે ઈચ્છા થાય ત્યારે ખ્યાલને ત્યાં લગાડવો, ખ્યાલ ધરની લેવો જોઈએ. જે ખ્યાલમાં આવ્યું તે હું નથી કરી શકતો ત્યારે વિકલ્પ ઉઠે કરવાનો, ત્યારે એ ખ્યાલને સાથે રાખવો. એટલે ઈચ્છાનું જોર તૂટી જશે, વિકલ્પ જોર તૂટશે. એક વાર જોર તૂટવાની જરૂર છે, રસ તૂટવાની જરૂર છે. રસ ને જોર તૂટશે એટલે આ બાજુ અહીંયાથી પાછા વળવાનો અવકાશ, મોકળાશ ઉત્પન્ન થશે. ત્યાં સુધી પાછા વળવાની મોકળાશ થતી નથી. ભગવાન કુંકુંડાચાર્ય દેવનો અમારા ઉપર ઘણો ઉપકાર છે. આ એમાંથી કાઢ્યું કે કોઈ સગા સંબંધ સમાજ કુળ ધર્મ કાંઈ જોવા રોકા ના. અત્યારે તો રોવાઈને ખરાબ ન લાગવું જોઈએ, બેન બનાવીને ખરાબ ન લાગવું જોઈએ, માતા પિતાને ભાઈઓને ખરાબ ન લાગવું જોઈએ. આમ કરશું તો આમ લાગશે, કોઈને આમ લાગશે. મારી જગતને રૂડું કરવા તે અત્યાર સુધી બધું કર્યું, આત્માનું રૂડું ચિંતવું નથી. જગતને રૂડું દેખાડવા બધું કર્યું, જે કર્યું સંસારની એ બધી ગંદકી છે. ઉકડામાં બીજું શું હોય? સુગંધ ની આશા રાખવી? ઉકડે જઈને સુગંધ ની આશા રાખી શકાય? ઉકડામાં દુર્ગંધ ની હોય. ભગવાન કુંભકુંડાચાર્ય દેવનો અમારા ઉપર ઘણો ઉપકાર છે. અમે તેમના દાસાનું દાસ છે, દાસ છે, દાસાનું દાસ છે. કેટલી ભક્તિ આવી છે. જેમના વસુનો સંસ્કાર તો ક્યાં થઈને આવ્યા છે? સમુદ્ર ભગવાનની વાણી સાંભળીને, સ્વરૂપના સંસ્કાર તો, સ્વભાવના સંસ્કાર તો ત્યાંથી લઈને આવ્યા છે. એટલે અહીંયા ક્યાંય સંસારમાં ફસાવાની વૃત્તિ રહી નહીં, સંસ્કાર વશ. પૂર્વકર્મને યોગે આત્મહિત કરવામાં સંપ્રદાય દ્રષ્ટિએ આગળ વધારો બીજી સંશોધક પ્રત્યે એવું નથી, તો સંપ્રદાયમાં દીક્ષા લીધી. પણ સંશોધક આત્મા જે ન મળે ત્યાં સુધી ચેન પડતો નથી. આની એટલે ખોજ ચાલુ કરી સંપ્રદાયના શાસ્ત્રોમાં આગળ વધીને બાકીના 12, 33, 12, 45 બાકીના 12 પીતાંબરના વાંચ્યા. તેથી આગળ ગયા. હજી એમાં મળતું નથી. ત્યાં સમયસર હાથમાં આવ્યું. સમયસારમાંથી હું જ સમયસાર જોયો. એ સમયસર જોયો તો પોતે શોધ કરી પોતે પુરુષાર્થ કર્યો પોતે. હવે વિનય અને વિવેક અને ભક્તિ કરે છે. કાર્ય તો થયું પોતાથી, છતાં નિમિત્તનો કેટલો ઉત્કૃષ્ટ વિવેક કરે છે. એટલું તો પોતે કહ્યું કે જેને નિમિત્તનો વિવેક નથી અને આત્માનો વિવેક નથી. કેમ કે નિમિત્તનો વિવેક તો સ્થૂળ છે. જેને સ્થૂળ વિવેક નથી એને સૂક્ષ્મ વિવેક કેવી રીતે હોય એ પ્રશ્ન રહેતો નથી. અમે તેમના દાસાનું દાસ છે. પછી વચ્ચે કોઈ વાત ચાલી ગઈ છે પણ વિષય અનુસંધાન તો એટલે એ શબ્દો વચમાં નથી લીધા. એના ટપકા કરેલા છે. ટપકાનો એટલો અર્થ થાય છે એ વચ્ચે ખાલી જગ્યા છોડી છે. કેટલીક વાત જ્યાંથી લીધી છે આ બોલ લીધો છે એ વિષય નથી, બીજો વિષય છે. બરાબર. એટલે એ વાત ત્યાં છોડેલી છે. શ્રીમદ ભગવદ્ કુંકુંડાચાર્ય મહાવિદ્ય ક્ષેત્રમાં સર્વજ્ઞ વિતરાળ શ્રી શમીન્દ્ર ભગવાનના સમોસરમાં ગયા હતા અને ત્યાં તેઓ શ્રી 8 દિવસ રહ્યા હતા. એ વિશે અણુ માત્ર પણ શંકા નથી. શું કહે છે આ ભરત ક્ષેત્રના આ કાળના આચાર્ય મહાવિદ્ય ક્ષેત્રમાં જાય એ એક અલૌકિક પુણ્યની વિશેષતા છે. અલૌકિક પુણ્ય નથી એની પાછળ. અલૌકિક પુણ્યનો યોગ હોય છે. લબ્ધ હોય તો પણ તે અલૌકિક પુણ્ય સ્વરૂપ છે. અને કોઈ બીજા દેવાદીનું નિમિત્ત હોય તો પણ તે અલૌકિક પુણ્યનો યોગ છે. ભાવના અને પુણ્યનો મેળ થાય છે ત્યારે બહારમાં પણ કાર્ય સંપન્ન થાય છે. આચાર્ય મહારાજને વર્તમાનમાં આ ક્ષેત્રની અંદર તીર્થંકરનો યોગ મુનિદશાની અંદર પણ એ વિયોગનો જે ખેદ છે પ્રશસ્ત દ્વેષ જેને કહેવાય છે એવા પરિણામ થઈ આવતા. પોતાની દશા ઘણી ઊંચી એની સામે આવી આવી ઉત્કૃષ્ટ દશા હોવા છતાં સામે કોઈ આવો કેવળી તીર્થંકરનું નિમિત્ત પણ નહીં, એના કોઈ દર્શન નહીં. આ તે શું કહેવાય? આત્મા અંદરથી જોર કરે કેવળ જ્ઞાન ફાટે મને દશામાં એવું જોર કરે ને બહારમાં કેવળ નહીં. આ તે હું એમ માણસ કહે કે મારી પાસે બધી શક્તિ અને મને શક્તિનું ફળ નહીં. આ તે શું કહેવાય? ભાવના વિશેષ પુણ્યનો યોગ મેળ ખાય છે અને મહાવિદ્ય ક્ષેત્રમાં પોતે આકાશગામીની ગતિથી જાય છે. જમીન ઉપર ચાલવાનો પ્રશ્ન નથી રહેતો. કેમ કે ત્યાં તો ક્યાંક પાણી દરિયો નદી એ બધું આવે એટલે આકાશગામીની વિદ્યાથી જાય છે. મહાવિદ્ય ક્ષેત્રમાં 20 યરમાં સર્વજ્ઞ તીર્થંકર છે. એમાં સિંહ દરિયો ધરાદે એમાં વિતરાગ શ્રી સિંહ ભગવાનના સમૂહ શરણમાં ગયા હતા. એક તીર્થંકરના સમૂહ શરણમાં જઈને 8 દિવસ ત્યાં આહાર પાણી લેવાની જરૂર નહીં, ત્યાં કોઈને ભૂખ તરસ ન લાગે એવી વાણી હોય છે. ભૂખ તરસ ભૂલી જાય છે, આહાર નિહાર બધો, નિંદ્રા બધો છૂટી જાય. મિત્રાક્ષ સિંહર ભગવાનના સમૂહ શરણમાં ગયા હતા અને ત્યાં તેઓ શ્રી 8 દિવસ રહ્યા હતા. એ વિશે હું માત્ર પણ શંકા નથી. અહીંયા એમ લેવું છે કે જ્યારે પોતે પૂર્વ ભૂમિયા મહાવીર ક્ષેત્રમાં હતા, સિમંદર ભગવાનના સમૂહ શરણમાં ભગવાનની વાણી સાંભળવા જતા હતા, ત્યારે એ દિવસોમાં એ અરસામાં કુમકુંદાચાર્ય ત્યાં આવેલા અને કુમકુંદાચાર્યને ત્યાં ભગવાનની ધર્મસભાની અંદર એ પ્રસિદ્ધિ થઈ હતી. પ્રસિદ્ધિ થવાનું બીજું પણ કારણ કે ત્યાં જે મનુષ્ય હોય છે મહાવીર ક્ષેત્રના, એ મનુષ્યના જે માપ છે એ મોટા હોય છે. 500 ધનુષ તો ભગવાનને કયા હતું, એથી નાના મોટા માપના મનુષ્યો હોય છે, પણ ઊંચા નીચા હોય છે. એવી રીતે ત્યાં પણ સામાન્ય ફેરફારવાળા ઊંચા નીચા હોય છે, પણ હોય છે બધાના માપ મોટા મોટા. એટલે એમના વિશે સભામાં પ્રશ્ન થાય છે ઘણાને, અને ભગવાનની વાણીમાં એ વાત પ્રસિદ્ધ થાય છે કે આ ભરત ક્ષેત્રના આચાર્ય છે, ધર્મગુરુંદર આચાર્ય છે અને અહીંયા ઉપદેશ સાંભળવા અહીંયા અત્યારે આવેલા છે. એ વાત ભલે સ્મૃતિમાં ન હોય એ બીજો વિષય વિચારવો છે કે એ વિષય અમુક માત્ર પણ શંકા નથી. તો કોઈ એમ કહે કે અમને પણ શંકા નથી, આ વાત અમને સાંભળી અમને શંકા પડતી નથી, તો એ નિશંકપણે આ નિશંકપણામાં કઈ તફાવત છે એમ કે જેને એ વાત ત્યાં અનુભવ ગોચર થઈ છે એને જે એ વાત સાંભળવા મળે છે ત્યારે જે નિશંકતા આવે છે. અને અહીંયા નથી એને એક સાંભળીને નિશંકતા, કહેનાર ઉપર વિશ્વાસ હોવાથી નિશંકતા આવે છે, એમાં જે ફેર છે એ ફેર દર્શાવવો છે કે અણુમાત્ર પણ શંકા નથી, જરા પણ શંકા નથી, એ નિશંકપણું એવી રીતે છે કે પોતાનો આત્મા અંદરથી આ વાતની સાક્ષી પૂરે છે. પોતાનો આત્મા આ વાતની સાક્ષી પૂરે છે. બે રીતે અહીંયા અનુસંધાન થાય છે કે એક તો એ જ કુંડકુંડાચાર્ય દેવનું રચેલું જે પરમાગમ છે એ સ્વાનુભવમાં નિમિત્ત થાય છે. એટલે એમના પ્રત્યે અત્યંત ભક્તિ, ઘણી ભક્તિ તો ઉર્સી છે. એ જ કુંડકુંડાચાર્ય પૂર્વભૂમમાં ત્યાં હતા, ત્યાં આવેલા હતા. એ વાત જ્યારે પ્રસિદ્ધ થાય છે, પછી બહેનશ્રીના જાતિ સ્મરણમાં આવેલી એ વાત છે. અને એ પહેલા કેટલાક શિલાલેખ દક્ષિણની અંદર એ બાબતની અંદર એની સાક્ષી પૂરે છે. આવી ત્યાં તો શ્રી 8 દિવસ રહ્યા હતા એ વિશે માત્ર પણ શંકા નથી, એ રીતે પ્રતીતિ આવે છે. આત્માની સાક્ષીથી ત્યાં પ્રતીતિ આવે છે. એ વાત એમ જ છે, જરા નિશંકપણાનું એમાં જોર છે કે એ વાત એમ જ છે. કલ્પના કરશો ને એ બાબતની અંદર તર્ક વિતર્ક કરશો નહીં, એમ કે એ તર્ક છે તર્ક નહીં રહે પણ તર્ક થઈ જશે, અથવા એ સત્યનો નકાર થશે, અથવા એમાં અપરાધ થવાની સંભાવના છે. એ પ્રશ્ન થવા યોગ્ય છે કે અપરાધ કેવી રીતે ભક્તિ ની વાત અહીંયા ચાલે છે, ભક્તિ નું પ્રકરણ ચાલે છે, ત્યાં આ તર્ક છે એ ભક્તિમાં વિક્ષેપ કરશે, ભક્તિના ભાવમાં જે વિક્ષેપ કરશે. આમ તો
વિદ્વાનો આ વિષય સાથે
ટીકા કરે છે, પણ તમારા સંપ્રદાયના આચાર્યની રીતિ સિદ્ધિ ન હોય એવી વાત નો પક્ષ કરવાથી શું ફાયદો છે? વિરોધ આવે છે, આમ તેમ હોય, અને પછી વિદવત્તા વિદવત્તાની મર્યાદામાં કેટલી વાતો જાણી હોય એને લાગુ કરે છે. પણ કોઈ પવિત્ર નિર્ગ્રહ નિરાજ સિદ્ધિ પ્રગટે તો લૌકિક અપેક્ષા પણ એ ગૌરવ નો વિષય છે, એ કોઈ હિણપત નો વિષય લૌકિક અપેક્ષા એ પણ નથી. પછી લોકોમાં ભક્તિને ભગવાન નો નિમિત્ત બનાવવો કે એથી વિરુદ્ધ પરિણામ કરવા શું કરાય? બહુ દિગંબર સંપ્રદાયની વિચિત્રતા છે કે પરમ સત્ય અને અમૂલ્ય એમના સંયોગમાં કુલ ધર્મે આવી હોવા છતાં કિંમત કરી શકતા નથી. આ એક અફસોસ તો ઠીક છે, પણ કોઈ પોતાના સંપ્રદાયની અંદર જગતની અંદર તો કોઈ એવા મહાત્મા થાય, ઈશ્વરના નામે ચલાવે છે, આમ ચમત્કાર થાય છે, આમ થાય છે, તેમ થાય છે, મોટાઈ કરે છે, ને અમારામાં આવું છે, ને બીજા આવું કરી શકતા નથી, એવી રીતે પણ પોતાનું ઊંચું પણ ઊંચું સ્થાન સ્થાપે છે. ત્યારે આ ઊંચું સ્થાન ને નીચું સ્થાન સ્થાપે છે. બુદ્ધિ ના બાર વાગી ગયા કહેવાય કે એ વાત છે. સામુ કહ્યું સામુ આવ્યા છે ને પ્રતિષ્ઠાના વિરોધમાં કે લોકો તો પોતાનો સંપ્રદાય વધારવા રાજનીતિ અપનાવે છે, કાળા દાવા કરે છે, લાંચ રુશ્મત આપે છે અને પોતાની સંખ્યા વધારવા માંગે છે. તમે તો અમને બોલેવા વિના તમારા મહાન આચાર્યોના ઉદ્દેશથી આકર્ષાઈને અમે લોકો બહેલા છીએ. તમે કઈ અમને નોતું આપ્યું નથી, કોઈ બોલાવ્યા નથી, તમે એમ કહ્યું નથી કે તમે અમારામાં ભળો, અમારી શક્તિની સંખ્યા વધારવાની આવશ્યકતા છે. અમે આવ્યા છીએ એટલું નહીં, અમારી શક્તિ લઈને આવ્યા છીએ, અમારી સંપત્તિ લઈને આવ્યા છીએ, પરંતુ આ સંપ્રદાયની તાકાત વધારી છે. તમારા લોકોમાં એટલું પણ વિચાર શક્તિ નથી કે હવે આને ધક્કો ન મારવો, એટલી પણ વિચાર શક્તિ નથી. શું છે આપણું ધર્માઈ ગયા તંત્ર વિચારવા જેવું છે. સોનગઢ ગયું, દિગંબરના મંદિરો લાખો કરોડો નાખીના સ્થાપત્ય ઉભો કર્યું છે. આ લોકોનું આત્મસમર્પણ છે એનો વિરોધ આપણો, જે લોકો સમર્પણ કરવા આવ્યા એનો વિરોધ એમાં કોઈ વિચારવાનું પણ છે એ વાત રહે. મુકુંદાચાર નથી ગયા એ વાત બધી ઉભી કરેલી છે સોનગઢ માટે, એમ કરીને જાતિ સ્મરણ નો વિરોધ કરવો, ગુરુદેવ નો વિરોધ કરવો, આચાર્ય નો વિરોધ કરીએ છીએ એ વાત બધી ગુરુદેવ તેમજ પોતાને જૈન કહેવરાવે છે. જીનેશ્વર ધણી ઓઢણી ઉડે એટલે હાડી એવી લાગી ગઈ, અને ધણી નું માને એટલે ઉડાડે એના જેવું છે. માનવ તો પણ એમ જ છે, માનવ તો પણ એમ જ છે, યથાર્થ સત્ય વાત છે, પરમ સત્ય એકદમ ચોખ્ખું સત્ય છે, 100% એ સત્ય છે, અક્ષર સત્ય છે, એને પ્રમાણ થી એ સિદ્ધ છે. આગમ પ્રમાણ માગે, પ્રમાણ થી સિદ્ધ હોય તો આગમ પ્રમાણ લાવો, શંકા તો એવી કરે છે. આટલા આગમ રચ્યા, પણ ક્યાંય સિમંદર ભગવાન નું નામ તો લીધું નથી, મહાવીર ભગવાન નું નામ તો લીધું છે, મહાવીર ભગવાન ના શાસન માં છે. અત્યારે 2500 વર્ષ થયા મહાવીર ભગવાન, ભગવાન ના વખતે તો 500 વર્ષ થયા હતા. 500 વર્ષ છે જાણે, હજી કાલ સવારે એમ ગણાય, નજીક પણ એટલે એમનો ઉપકાર કરીને નામ લીધું છે. ભાઈ આચાર્યદેવ ના બધા આગળ રહ્યા નથી, કેટલાક આગળ છે પણ અસ્તિત્વ ધરાવતા નથી, નાશ પામી ગયા છે, એટલે એમના આગમો માં છે જ નહીં એમ પણ એકાંતે કહી શકાય એવું નથી. પણ જ્ઞાન છે એ સૌથી બળવાન પ્રમાણ છે. જ્ઞાન માંથી આગમ નો જન્મ થયો છે, આગમ નું મૂળ જ્ઞાન માં રહેલું છે, ચૈતન્ય માં રહેલું છે, એ જ્ઞાન ની વિશેષતા છે. જ્ઞાન અને આગમમાં આગમની વિશેષતા નથી. આગમમાં પણ એ વાત સંમત કરેલી છે, આગમે એ વાત સંમત કરેલી છે કે જ્ઞાનની પ્રમાણતા બળવાન છે, આગમ પ્રમાણ કરતા જ્ઞાન પ્રમાણ અનુભવ પ્રમાણ બળવાન પ્રમાણ છે. એ રીતે આગમમાં પોતાના ગુરુ મહિમા કરેલો છે, ગુરુદેવે પોતાના ગુરુનો ગુરુ મહિમા કરેલો છે. દેવ મહિમા, ગુરુ મહિમા, શાસ્ત્ર મહિમા, સમ્યક્ત્વ મહિમા, સમ્યક્ત્વ ધારક સત્પુરુષનો મહિમા, આવા બધા મહિમાને લગતા કેટલાક બોલ પણ આ વચનામૃત ગ્રંથોની હોય છે. કેમ કે એમાં તો ભિન્ન ભિન્ન વિષયના બોલ સંપાદિત કરવાના હોય છે, એટલે બધા વિષય જણાવે છે. 52મો બોલ છે રુચિનો પ્રદર્શિત કરતો. જેને કુણીની રુચિ છે તેને જળની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. અસ્થિમાંથી નાસ્તિક આવ્યો છે. શું કહે છે કે અનાદિથી જીવને જે પુણ્યની રુચિ છે એ એવી ઘર કરી ગયેલી રુચિ છે, ક્રોનિક ડિસીઝ જેવું છે. જેમ કોઈ રોગ ઘર કરી ગયો હોય, ચૂનો થઈને કાઢ્યો નીકળે ને કે છે લોહીમાં પછી ગયેલી વાત છે, લોહી બહાર નહીં નીકળે, લોહી સાથે ભરી ગયેલી ચીજ છે, જે પોઈઝન ચીન છે એ લોહી સાથે ભરી ગયેલું છે. આ લોહીમાંથી હાડકું બને છે તો હાડકા સુધી પહોંચી ગયેલી વાત છે. પછી એ રોગ છે એ આગળ વધેલો પાછો વધતો નથી, એમાં પુણ્યની રુચિ એવી રુચિ છે. જે ધર્મના ક્ષેત્રમાં આવીને પણ પુણ્યની રુચિનું જ પોષણ કરે છે, એનો બહુ જોરથી નિષેધ કરવા માટે એ આત્માના પરિણામ હોવા છતાં એને એમ કહે છે. પુણ્ય ભાવ તો એ આત્માના વિકારી પરિણામ છે, છતાં એમ કહે છે કે એ જળની રુચિ છે, તને ઉદ્ગળની રુચિ છે, અને જેને જળની રુચિ હોય એને ચૈતન્યની રુચિ ન હોય. જેમ વિશ્વાસ પરસ્પર વિરુદ્ધ વસ્તુનો થતો નથી, હોતો નથી, એમ રુચિ અને શ્રદ્ધા પણ પરસ્પર વિરુદ્ધ વિષયની એક જીવમાં એક સાથે કદી રહેતી નથી. રાગ અને વિતરાગતા સાથે રહે, સ્વપ્રકાશકપણું અને પરપ્રકાશકપણું જ્ઞાનનું સાથે રહે એમાં વિરોધ નથી, પણ વિશ્વાસ અને અવિશ્વાસ સાથે ન રહે, રુચિ અને અરુચિ સાથે ન રહે, સમ્યક શ્રદ્ધા અને મિથ્યા શ્રદ્ધા કદી સાથે એટલે એમ કે છે કે જેને જળની રુચિ છે, કોઈ એમ કે અમને તો જળની પુણ્યની રુચિ છે અને અમને તો ધર્મની પણ રુચિ છે, બે એમને રુચિ છે, પુણ્યની પણ અમને રુચિ છે અને અમને તો ધર્મની પણ રુચિ છે, એવું કદી બનતું નથી. જેને પુણ્યની રુચિ છે એને વિતરાગ સ્વરૂપ ધર્મની રુચિ નથી. વિતરાગી ધર્મ તો પુણ્યના અભાવ સ્વભાવે છે અથવા શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન છે ધર્મ તો, અને પુણ્ય છે એ વિભાવરૂપ મલિન પરિણમન અશુદ્ધ છે. એટલે બંનેની રુચિ એક જગ્યાએ થતી નથી. અત્યાર સુધી ધર્મ ના નામે પુણ્ય ની જ રુચિ ને પૂછે છે. બીજે ક્યાં આગળ આગળ જવાની જરૂર છે? આ જીવ નો ઇતિહાસ જોવો પોતાનો, તો ભૂતકાળમાં પોતે શું કર્યું છે કે ધર્મના બહાને ધર્મના નામે પુણ્યની રુચિને પોષે છે? બીજું કઈ નથી. ધર્મ પામવાનું થયાનું કારણ જ આ છે. પુણ્ય ભાવ થાય એક વાત છે, અને પુણ્ય ભાવ રુચિ સે થાય તદ્દન બીજી વાત છે. એમ કેવું છે બે વચ્ચે મોટો ફેર છે. પુણ્ય ભાવ રુચિ સહિત પણ થાય અને પુણ્ય ભાવ અરુચિ સહિત પણ થાય. જ્યાં સુધી છદમસ્ત હોય ત્યાં સુધી પુણ્યના પરિણામ થાય ખરા, પણ અરુચિ સહિત થાય સાધક જીવને મોક્ષ માર્ગમાં, અને મિથ્યાદ્રષ્ટિ જીવને એમની રુચિ સહિત થાય છે. આ બધું પ્રકરણ ગુરુદેવે ખોલ્યું આગમમાંથી, મુકુંદાચાર્ય દેવના આગમમાંથી ખોલ્યું સમયસારમાંથી. બાકી સંપ્રદાયમાં તો બધું ગડબડ ચાલતી હતી. ત્રણેય ફિરકામાં હજી ગોટો છે, બધું ચાલતી હતી, હું હજી ચાલે છે. પુણ્ય ના પાડો છો તો પછી શું અમારે પાપ કરવું? એમ કે પુણ્યનો નિષેધ કરે એની રુચિનો નિષેધ કરવો જોઈએ. પુણ્ય ના પાડો છો તો અમે પાપ કરવા છીએ, બીજું શું બાકી રહ્યું? એમ નથી ભાઈ, તું ભૂલ્યો છો. આમાં પુણ્ય ભાવ કરવામાં તું ભૂલ્યો છો. પુણ્યની રુચિ આગે તે સ્વરૂપ પ્રાપ્તિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરવામાં આગ મારી દીધી છે. બાણો બંધ કરીને આગળ મારી દીધો છે પુણ્ય રુચિનો. મિતાવિત જાય છે પુણ્ય ભાવની રુચિમાં, પુણ્યના ફળની રુચિ આપો આવી જાય છે. એક તો જળની રુચિ છે એમ કહ્યું, એક તો કોઈ તર્ક કરે કે પુણ્ય ભાવ તો ચૈતન્ય વિકાર છે. ધનની રુચિ કેવી રીતે આવે કે એના ફળ આવશે? તો રુચિએ કરેલા જે પુણ્ય ભાવ એના ફળમાં તને મીઠાશ આવ્યા વગર રહેશે ને? તને રુચિ થયા વગર રહેશે ને? આ જ્ઞાન થઈ ગયું હોય તો બીજી વાત છે. વચ્ચે પુણ્યની રુચિ છોડી દીધી હોય, ભલે રુચિથી પુણ્યના પુણ્ય બાંધ્યા હોય, વચ્ચે પુણ્યની રુચિ છોડી દીધી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરે, પછી અજ્ઞાન ભાવેલા કર્મ ઉદયમાં આવે તો પણ એ રુચિ કરે એને મીઠાશ ના આવે. એનો કેટલોક રસ્તો અનુભાગતો નિરસપણાને સત્તામાં જ પામે છે, એટલો આકર્ષણ તો એમાં થઈ જ જાય છે. અનુભાગનું સ્થિતિનું બધું તો થાય જ છે, પણ ઉદયમાં ના થાય ત્યારે એને એમાં રસ આવતો નથી. વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર સત્સમાન એ બધા પુણ્યનું જ ફળ છે, પણ ફળની રુચિ કરવા જેવી નથી. ન તો પુણ્યની રુચિ કરવા જેવી છે, ન પુણ્યના ફળની પણ રુચિ કરવા જેવી છે. એ રુચિ નથી કરવા જેવી, એ જળની રુચિ છે. એમાં ચૈતન્યનો નિષેધ થશે, ચૈતન્યની અરુચિ થાય છે. ધર્મની રુચિ નથી એનો અર્થ શું? કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ ધર્મ છે, અને ધર્મ એવો આત્મા છે, એ બંનેની અરુચિ છે એની અંદર. એકની રુચિમાં બીજાની અરુચિ છે. જેને પુણ્ય રુચે છે એને ધર્મ રુચતો નથી ખરેખર તો એમ છે, અથવા એને ધર્મ અરુચે છે, રુચિનો વિષય છે એમ વિચાર કરે. પણ ધર્મ તો પ્રાપ્ત થાય એવું એ તો સારું, સમ્યક દર્શન પ્રગટ થાય એમ પણ અમે ઈચ્છીએ છીએ, અને પુણ્ય રુચિ પણ છે, બે અમને તો ધર્મની પણ રુચિ છે ને પુણ્યની રુચિ છે, તને પુણ્યની રુચિ છે તો ધર્મની જરૂર રુચિ છે. કોઈ એમ કહે કે અમે જીનેન્દ્રનો નિષેધ કરતા નથી, પણ અમારા ખૂબ એવીને અમે સ્થાપીએ
છીએ.
ભાઈ તું સીધો નિષેધ નથી કરતો, પણ ખૂબ દેવીને સ્થાપવામાં 24 તીર્થંકરનો અથવા સર્વ અનાદિ અનંત સર્વ જીનેન્દ્રનો એમાં નિષેધ આવી ગયો. સીધે સીધો છે એમ પુણ્યની રુચિ, મહાત્માની રુચિ ઉભી થાય છે. અરુચિને દ્વેષ કર્યો છે કે તને પુણ્ય ઉપર પ્રેમ છે અને તારા આત્મા ઉપર તને દ્વેષ છે. કેવો છે તારો આત્મા? કે પરમ નિર્દોષ શુદ્ધ પ્રસિદ્ધ સિદ્ધ છે એવા જીવ સ્વરૂપે વિદરાગ સ્વરૂપે બિરાજમાન છે, એના ઉપર તને દ્વેષ છે કારણ વગર. એ દ્વેષનું કારણ થાય એવું કોઈ નિમિત્ત તો એમાં નથી, છતાં જ આ જીવ દ્વેષ કરે છે. પોતાની દયા ના આવે, પોતાના પોતે દુઃખી થાય છતાં પોતાની દયા ના ખાતે. ઉકળતા તેલમાં નાખે કેવી અરે રાતે થાય, એક્સિડન્ટ થી ચેપાઈ જાય મોટર ખતારા જોનારને ત્રાસ થાય. અહીંયા એવું અહીંયા ઘાત કરે છે પોતાના નિર્દોષ પરમાત્માનો, કચ્છર ઘાણ વાળીને અશાંતિ ઉભી કરે છે. અનંત શાંતિનો પિંડ છે, શાંતિ દાબી ન દબાવેલી છે પણ એમાંથી અશાંતિ ઉભી કરે છે. એટલે જ્ઞાનીઓને મહાપુરુષોને કરુણા આવી છે, નિષ્કારણ કરુણા આવી છે કે અરે જીવો શું કરે છે, કારણ વગર નિર્દોષ પરમાત્માનો નિષેધ કરે છે અને પોતાની અશાંતિને ઉભી કરે છે. આ તો ફક્ત એનું અજ્ઞાન છે, બીજું કઈ નથી. અને એ અજ્ઞાનમાં પુણ્યની રુચિ મુખ્ય છે. અજ્ઞાનનો વિસ્તાર ઘણો છે એ તો એને તો આપણા હજારો આગમ ભરાણા છે. અજ્ઞાનનો વિસ્તાર એટલો બધો છે, પણ એ બધાનો સરવાળો ભગવાન કુંકુંદાચાર્ય પુણ્યની રુચિમાં મૂકી દીધો છે. એટલે ગુરુદેવે એ વાત બહુ પ્રસિદ્ધ કરી છે કે આ પુણ્યની રુચિ છે, બધાની જળ અહીંયા છે, મૂળિયું અહીંયા છે, પુણ્યની રુચિમાં છે. આ જગતમાં જોવાનું લોકો નથી ઈચ્છતા. જગતમાં હું હજી મુમુક્ષુ કહેવાય છે બધાને, એ છે નસીબ આપણું સારું હોય, ક્યાંય આપણને પ્રતિકૂળતાઓ ભવિષ્યમાં ન આવે, આપણું જીવન અનુકૂળતામાં વગર તકલીફે વગર મુશ્કેલીએ જીવાય તો કેવું સારું. આ બધું છે નિર્વિકલ્પ છે, એટલી બધી દ્રઢ થયેલી છે કે નિર્વિકલ્પ પણે પડે છે. એ બધી પુણ્ય ને પુણ્યના ફળની વૃત્તિ છે, બીજું કઈ નથી. અને એ જ આત્મા ઉપરનો દ્વેષ છે, એ આત્માની સમીપ નહીં જવા દેવામાં મોટામાં મોટી આડ છે, પ્રતિબંધ છે, અવરોધ છે. સ્વરૂપ નિશ્ચયના કાળમાં એને એ જ વખતે રુચિ ચૈતન્યની થઈ જાય, અનન્ય રુચિ પ્રગટે, એને સ્વભાવની સ્વભાવ ગુણની સ્વભાવ સુખની એને અનન્ય રુચિ પ્રગટે પ્રગટે ને પ્રત્યે એને પછી પુણ્યની રુચિ ન રહે. હા, એને પુણ્ય ભાવ ઊંચામાં ઊંચા થાય, ઉચ્ચ કોટિના શુદ્ધાત્માના વિકલ્પ અંતરજલ સૂક્ષ્મ વિકલ્પ એ ઊંચી કોટિના એના પુણ્ય પરિણામ થાય. પણ એની સામું જોવે જેમ ધાન્યની સામું જોવે ખડને સામું જોવે ને, ધાનના ઢગલા થયા હોય જેના ખેતરમાં એને ખડે ઘણો થયો હોય, માણસોને કીધું એકો થપ્પી મારી ગયો ખેતરમાં ને ખેતરમાં થપ્પી મારી ગયો અને ઘરે લાવવાની ઉપાડીને જરૂર નથી, ત્યાંથી નિકાલ પરબાળો કરી નાખશો. ગોડાઉનમાં અનાજની જગ્યા છે, ખડની જગ્યા એમ વિકલ્પની જગ્યા નથી, ચૈતન્યની રૂચિ છે એને વિકલ્પની જગ્યા જ નથી, એમ કે એને પુણ્યની જગ્યા નથી, રૂચિ ફરી દેવી જોઈએ. એટલે તો પૂરી બેંચ કે એક વાત લીધી છે, ભોજની અંદર નિષ્ણામૃતમાં એક વાત આવી છે, જે ઉપયોગને ફેરવવા માગે છે, રુચિને ફેરવ્યા વિના ઉપયોગને ફેરવવા માગે છે, રુચિ બહિર્મુખ રાખી છે ને ઉપયોગને અંતર્મુખ કરવો છે, નહીં કરી શકાય. જેની રુચિ અંતર્મુખની થશે એને ઉપયોગ આપોઆપ અંતર્મુખ ન થઈ જશે. એટલે એ રુચિ કેટલું પાયામાં કામ કરે છે એ મહત્વનો વિષય છે પરિણામની અંદર.
જય દેવ શ્રીમંદર ભગવાન નો જય પરમ કૃપાળુ શ્રી કાંડુ દેવ નો જય પ્રાપ્ત ચરિતાર નો જય.